જીવના જાણવામાં નથી તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા ઉત્પન્ન થયે. જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
મનુષ્ય પણ જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્વયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં, પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાય સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. મનુષ્યપણું અને જ્ઞાનીના વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, એની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે. આ વસ્તુ, આ બધી વસ્તુઓ ભાગ્યે જ મળી શકે છે. મનુષ્યપણું ભાગ્યે જ મળે છે, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થવું એ મોટા ભાગ્યની વાત છે, અને એમાંય પાછું એની પ્રતીતિ થવી અને એના કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી એ તો પરમ દુર્લભ એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. કૃપાળુ દેવ કોઈ પણ વસ્તુ પોતાની ઉપર નથી રાખતા, સીધો હવાલો પરમ કૃપાળુ હરિયંત સ્વામીનો આપે છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુ, પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ અને તેના આશ્રયમાં વિચરતા મુમુક્ષુ ને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસ અને અલ્પકાળે ઘણું કરીને સિદ્ધ થાય છે. એટલે કે પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ હોય અને એના આશ્રયમાં જ વિચરતા હોય એવા મુમુક્ષુ અને મોક્ષ સંબંધી બધા સાધનો બહુ ઓછા પ્રયત્ને અને ઓછા સમયમાં સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે.
સત્પુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો કવચિત જ તે યોગ બને છે. વિરલા જ સત્પુરુષને વિચરે છે તે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. સત્પુરુષનો યોગ પામવો છે શું કામ જીવને? કારણ કે એને જ્ઞાનીનું કીધેલું ગળે ઉતરતું નથી, એટલે પોતાને દુઃખ જ લાગ્યા કરે છે. સુખને ઈચ્છે છે પણ છતાંય દુઃખ જ પામે છે. તો કહે છે કે જ્ઞાનીનું એને ગળે ઉતરતું નથી, એટલે આ જીવને આ સર્વ યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ તો છે જ, પણ આવો દુષ્મ કાળ, ઊંડા અવસર્પિણી કાળ કીધો છે, આવા કાળની અંદર આ યોગ બનવો એ જીવનું ખરેખર પુણ્ય યોગ બળ હોય તો જ થઈ શકે. અને આવા સત્પુરુષના સાનિધ્યમાં તો કોણ વિચરી શકે? તો કે છે વિરલા વિચરી શકે. સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી. સમાગમનો લાભ અપૂર્વ છે એ ક્યારે ખ્યાલ આવે? કે જ્યારે સમાગમ કરે ત્યારે. તો સત્પુરુષનો સમાગમનો લાભ જ્યાંથી મળતો હોય ત્યાંથી લઈ લેવો એ જ યોગ્ય છે. અને ઓળખાણ થાય, પ્રતીતિ થાય, સમ્યક દર્શન થાય એ જીવને પરમ દુર્લભ છે એમ કહે છે.
તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યે વૃત્તિને ઓસરાવી સશાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે, અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને સત્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષથી વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું અથવા સત્શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહ પ્રત્યે પરથી વૃત્તિ મૂડી પાડવાનું અને સત્શાસ્ત્રનો પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો છે. તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તેમ કરી શક્યા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય નિત્ય નિયમ કરવો ઘટે છે, પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે. ટૂંકમાં ભગવાને એમ કીધું છે કે આરંભ પરિગ્રહથી પાછા હટો તો શું તમે ફ્રી થાવ તો ભગવાનની સ્વાધ્યાય ભક્તિ કરી શકો. શું આરંભ પરિગ્રહ? આ તો હું તૃષ્ણા અનંત છે અને એમાંથી હું દોડ્યા જ કરો દોડ્યા જ કરો. ઓલો હું રાજાએ કીધું ને તું દોડ એટલું બધી જમીન તારી, તો ઓલો કે હાલો દોડ્યા કરો, તો પાછળ નો આવી ગયો અંતે મરી ગયો. હું એટલે આપણે ખીચડી કઢી ખાવા જોઈએ છીએ એટલું થઈ જાય પછી પલોઠી વારીને બેસી જવું જોઈએ.
ચોગભાગભાઈના દેહ ત્યાગ પછીના બે પત્રો 782-783, આમ તો ચોગભાગભાઈના ભવ્ય આત્માને એક શ્રદ્ધાંજલિ રૂપે જ આ બે પત્રો લખાયા છે. સાથોસાથ અન્ય મુમુક્ષુને પણ એમાંથી પ્રેરણા મળે એવો બોધ આ બંને પત્રમાં છે. એક પત્ર આપણે વિચારી ગયા, આજે બીજો પત્ર છે 783. શીર્ષક કેવું સુંદર આપ્યું, જુઓ, શ્રી સૌભાગને નમસ્કાર. કોણ કરે છે નમસ્કાર? આપણે તો કરીએ, તો કૃપાળુ દેવ કરે છે. એના ઉપરથી લક્ષ્ય એ કરવાનું કે જેમ આપણે કહે છે ને કે ભક્તને ભગવાન પ્રિય છે તો ભગવાનને ભક્ત તો વિશેષ પ્રિય છે. આ બતાવે છે ભગવાનને ભક્ત વિશેષ પ્રિય છે. એ સૌભાગભાઈને નમસ્કાર કરે છે તો એની પ્રિય એ પ્રીતિનું કારણ શું? ભગવાનને ભક્ત પ્રીતિ પાત્ર ક્યારે બને છે? એમાં ગુણો હોય છે ત્યારે એના ગુણની વૃદ્ધિ થઈ હોય છે. એ જીવ ઘણી ઊંચી ભૂમિકાએ પહોંચેલો હોય તો ભગવાનને ભક્ત પ્રત્યે પ્રીતિ થાય. બાકી તો માત્ર કહેવાના ભક્તો તો અનેક છે. એ બધા તો શું છે, સામાન્ય રીતે પરંપરાને અનુસરે છે. સાચી ભક્તિ નથી. સાચી ભક્તિ હોય ત્યાં ભગવાનની પ્રીતિ એ ભક્ત પ્રત્યે થાય. અહીંયા સાચી પ્રીતિનું દર્શન થાય છે. એને દર્શન કેવી રીતે? એના પોતાના શબ્દોમાં જ આપણે જોવા મળે છે કે કેવા જીવ હોય તો એ મુક્તિના માર્ગે જઈ શકે. એ વાત આખા પત્રમાં સારરૂપે કીધી છે. અહીંયા શરૂઆત આપણે કરીએ છીએ. શું શ્રી સૌભાગ્યની મુમુક્ષુ દશા તથા જ્ઞાનીનો માર્ગ, જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય વારંવાર સ્મૃતિમાં આવ્યા કરે છે. આ મુખ્ય લક્ષણ. શું કહ્યું? મુમુક્ષુ દશા. હવે મુમુક્ષુ દશા તો આપણે 254માં જોઈ ગયા છીએ, ખબર છે સૌને. મહાશક્તિથી મૂંઝાય અને માત્ર મોક્ષ માટેની ઈચ્છા અને તીવ્ર મુમુક્ષુતા માટે થઈને પછી એનાથી વિશેષની ભૂમિકા. તો કે અહીંયા એ સૌભાગ્યભાઈની દશા, મુમુક્ષુ દશા અને જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય. જ્ઞાનીનો માર્ગ તે જ મારા કલ્યાણનું કારણ છે, એ જ હિતનું કારણ છે, પરમ ઉપકારી છે. તો એના પ્રત્યેની દૃઢ નિર્ધાર. આપણે સૌ કહીએ કે અમે જૈન છીએ, પણ કેવા જૈન છીએ? કે જૈન કુળમાં જન્મ્યા છીએ માટે જૈન છીએ, પણ જૈન પરમાત્મા એના માર્ગને અનુસરવારૂપ આપણી પ્રવૃત્તિ કેટલી, આપણો નિશ્ચય કેટલો, નિર્ધાર કેટલો? આપણે સૌએ પોતાનું, આમાં કોઈની ટીકા નહીં, આપણે પોતે જ આપણું પરીક્ષણ કરવાનું છે કે આપણે કેટલા મહાવીરના માર્ગને અનુસરીએ છીએ. અને કહીએ છીએ એમ કે અમે તો બધા મહાવીરના સંતાન. મહાવીરના સંતાન આવા હોય? આપણા નામે તો મહાવીરને બટ્ટો લાગે. આપણે જે પ્રવૃત્તિ કરીએ છીએ એ પ્રવૃત્તિ જોતા તો મહાવીરને બટ્ટો લાગે. ક્યારે મહાવીરના આવા સંતાન? નપાવટ હોય, ખોટું બોલે, ખોટું વાંચરે, ખોટું કરે, તો સમજવા જેવું છે. અહીંયા પ્રભુ કે જ્ઞાનીના માર્ગનો પ્રત્યેનો અદભુત નિશ્ચય. કેવો નિશ્ચય હશે આ સભાની, કે જ્યારે છેલ્લા અંબાલાલભાઈને પણ એમ કહે છે કે મારે તો એ એક જ રટણની એક જ સ્મરણ છે, તમે વચ્ચે મને વિક્ષેપ કરશો નહીં. એ તો ધર્મની વાત કરતા હતા, કૃપાળદેવનું કંઈક એને કોઈ વચન સંભળાવતા હતા, સહજાત્મ સ્વરૂપની વાત કરતા હતા. અંબાલાલભાઈ તો આવું જ કહેવા માગતા હતા, એ કોઈ સંસારિક વાત નહોતા કરતા કે આ તમારા છોકરાઓનું શું, દીકરા દીકરીઓનું શું, એવી વાત નહોતી. તો પણ આ સૌભાગ્યભાઈ એમ કહે છે કે મને વિક્ષેપ થાય છે, કારણ કે મારો ત્યાં તંતુ જોડાઈ ગયો છે, તમે બોલો તો એટલો વખત મારે વિક્ષેપ થાય, એમાંથી પાછું વળી જાય. તો આ અદ્ભુત દશા જે હતી, એટલે અહીંયા લખ્યું છે જ્ઞાનીના માર્ગ પ્રત્યેનો તેનો અદ્ભુત નિશ્ચય અને એનું સ્મરણ થઈ આવે છે. અને આવું સ્મરણ જ્યારે થાય છે ને ત્યારે ઉપર કહેવો એવો ઉદ્ભાગ, ત્યારે ઉદ્ગાર, ત્યારે એમાં લખાણો છે શ્રી સૌભાગ્યને નમસ્કાર. કેમ થયા હશે? સર્વજીવ સુખની ઈચ્છે છે, પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. સુખ ખરેખર આ વાતને વધારે સારી રીતે સમજવી હોય તો એક વસ્તુ એમ કહેવાય, કોઈ પણ મનુષ્ય સુખને ઈચ્છતો નથી. આશ્ચર્યરૂપ લાગશે, કારણ કે સુખ શું છે એની જ ખબર નથી. હવે એની ઈચ્છા કેવી રીતે હોય? જે કૃપાળદેવે કહ્યું કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં, હવે એવા સુખને જ ઈચ્છીએ છીએ. પશ્ચાત દુઃખરૂપ સુખને આપણે ઈચ્છીએ છીએ, તો હવે સુખને ઈચ્છા કરી કહેવાય ખરી? એ કહે છે સર્વ જીવ સુખને ઈચ્છે છે, પણ આવું સુખ, ભ્રાંતિગત સુખ, એને આપણે ઈચ્છીએ છીએ. સાચા સુખની ખબર નથી, સાચા દુઃખની ખબર નથી, માટે ભ્રાંતિગત સુખની અંદર પાછળ પડ્યા છીએ અને એને જ માટે આખું જીવન વ્યતીત કરીએ છીએ. અને જે પુરુષાર્થ થાય છે તે બધો એને માટે થાય છે. સુખ અને દુઃખની વ્યાખ્યા સહજાનંદ સ્વામી કૃપાળદેવ પછી જે હમ્પીને આશ્રમવાળા, એમણે એમના સહજાનંદ વિલાસ નામના પુસ્તકમાં એક પ્રવચન આપેલું, એમાં એમણે વ્યાખ્યા બહુ સરસ કરેલી. સુખી કોણ, દુઃખી કોણ? તો કે સુખી તો એ જ છે કે જે તેરમા ગુણસ્થાને કે ચાલ્યા ગયા. કોણ? તેરમા ગુણસ્થાને કે ચાલી ગયા, પરમ સુખ સમાધિમાં છે, સિદ્ધ પદમાં બિરાજે છે, તે 14મા ગુણસ્થાનક પછીની અવસ્થા. એટલે ત્યાંથી 13માંથી શરૂઆત કરીને જે છે સાચા સુખી તો ત્યાં છે. આ સુખ આપણે જોઈએ છે, એને માટે પ્રયત્ન કરીએ છીએ? વિચારવું આપણે, આપણે આપણા આત્માને જ આપણે પૂછવું, આવા સુખ માટેની કલ્પના છે તારી કે બીજા સંસારી સુખ માટે છે? તો સંસારી સુખ તો ક્ષણિક છે, તને અનુભવમાં આવે છે. જ્ઞાનીઓ પોકારીને કહે છે, તને અનુભવમાં આવે છે, કાલે હતું તે આજે નથી, આજે છે તે આવતીકાલે નહીં હોય. આપણી જ વાત કરીએ, અત્યારે 70-80ની આસપાસ પહોંચ્યા, તો જુવાનીની વખતે આપણી જે અંદરમાં જોમ હતું, તાકાત હતી, દોડતા હતા, આજ કાં નથી? કારણ કે મિથ્યા હતું, આપણે જાણતા નહોતા, માટે એમાં સુખમય નહોતું, બુદ્ધિ એમાં કરી હતી, મારા જેવું કોઈ નહીં. તો એ બધું ક્ષણિક હતું, આપણને અનુભવમાં આવે છે, એવા સુખની પાછળ આપણે દોડીએ છીએ. પણ સાચું સુખ તો પરમાત્મા દશાને જે પામ્યા છે. પછી બતાવે એવો સાચો દુઃખી કોણ? તો કે સાચો દુઃખી એ છે કે જે 4થા ગુણસ્થાનકથી 13મા ગુણસ્થાનકની જે યાત્રા કરી રહ્યો છે એ સાચો દુઃખી છે, એનાથી વિશેષ દુઃખી કોઈ નથી. આપણને એમ થાય કે આને દુઃખી કેમ કહેતા? બહુ સરસ એમણે સમજાવ્યું છે વાત, કે 4થાથી 13મા સુધી પહોંચવા માટે થઈને જે અંદરમાં એનું વેદન છે, જે જુણના છે, કોઈ પ્રકારે મારે આ પદને પ્રાપ્ત કરવું છે, એને માટે થઈને જે અંદરમાં ઉહાપો ચાલી રહ્યો છે, એ દુઃખને દુઃખ કહે છે. જ્ઞાની કહે છે આ દુઃખ સાચું છે. તમને શરીરમાં કોઈ રોગ આવ્યો, છોકરો માનતો નથી, ભાગીદાર સાથે વાંધો પડ્યો, આ બધો દુઃખ ક્ષણિક છે, આવું તો અનંતકાળના જમારામાં તે ખૂબ કર્યું છે, આ સાચું દુઃખ નથી. સાચું દુઃખ તો આ કહેવાય કે જ્યારે તને આ વેદન ઉપડે, મને આ જોઈએ છે, એ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય અને એને માટે જ અંદરમાં ચલપાપડ થતો હોય, ચલસાડ થતો હોય, એ સાચું દુઃખ છે. આ જ્ઞાનીની દ્રષ્ટિ જુઓ, આપણી દ્રષ્ટિમાં તો કોઈ દી આ કલ્પના નથી આવતી. આવું સુખ અને આવા દુઃખની વ્યાખ્યા કરી છે જ્ઞાનીએ, એ સાચું સુખ ત્યાં છે અને સાચું દુઃખ અહીંયા છે. અને એની વચ્ચેની અવસ્થા એક ત્રીજી અવસ્થા એને કીધી, વિજય દુઃખી પણ નથી અને સુખી નથી. એમાં મોટે ભાગે આપણો આખો મનુષ્ય સમાજ આવી જાય છે, સામાન્ય જન. એને એમ કીધું કે આ દંભી છે. દંભી એટલા માટે કીધો એને સાચા સુખની એ ખબર નથી, સાચા દુઃખની એ ખબર નથી. એટલે જે પોતે ભ્રાંતિગત રીતે માન્યું છે સુખ, એને માટે થઈને પ્રયત્ન કરે છે, અને જેને ભ્રાંતિગત રીતે દુઃખ માન્યું છે એને માટે થઈને વ્યાકુળ થઈને અર્થ ધ્યાનના પરિણામ કરે છે. આ દંભી મનુષ્ય છે. એને કદાચ સાચું સુખ કોઈ આપતું હોય તો એને લેવા જવું નથી. જ્ઞાની પુરુષો પોકારી પોકારીને પાને પાને કહે છે કે આ સાચું સુખ છે, એને લેવા માટે પ્રયત્ન કરતા નથી. આ દંભી જીવ છે, અને છતાં એમ કેવળાવે છે અમે કૃપાળુ દેવને માનીએ છીએ, અમે મહાવીરને માનીએ છીએ, અમે રામ અને કૃષ્ણને જે કેવું જેને જે જ્યાં પ્રીતિ હોય અમે એને માનીએ છીએ, પણ એમાંથી એકેયના ગુણ લઈ અને એના આધારે પોતાનો જીવન વ્યવહાર એના જેવો બનાવવા માટેનો પ્રયત્ન કોણ કરે છે? માટે એને દંભી કીધા. એ કૃપાળુ દેવને માનો છો, કૃપાળુ દેવનું માનતા નથી. કૃપાળુ દેવને તમે માનો છો, એનું માનતા નથી. તો એ તમારો તમને શું એનાથી શું ફાયદો? કૃપાળુ દેવને માનો કે ના માનો, કૃપાળુ દેવને ક્યાં તમારી માન્યતાની જરૂર છે? આપણી માન્યતાના આધારો એમની અવસ્થા નથી, એમની અવસ્થા એમની પોતાની શક્તિ ઉપર હતી. આપણે એને માન્ય કરીએ માટે માન્ય નથી કરવા યોગ્ય. માટે એ વાતને જો પાયામાંથી એક વખત સમજાય તો આ સાચું સુખ શું છે, સાચું દુઃખ શું છે, આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ, તો એનો લક્ષ્ય આવે. તો સુખની વાત, સર્વજીવ સુખને ઈચ્છે છે, પણ કેવું? આ ભ્રાંતિગત સાચા સુખની ખબર નથી. પણ કોઈ વિરલા પુરુષ તે સુખનું યથાર્થ સ્વરૂપ જાણે છે. જો વિરલા પુરુષ કોકને જ આ સાચા સુખની ખબર છે, બાકી સાચા સુખની ખબર નથી. જન્મ મરણ આદિ અનંત સુખનો અત્યંતિક સર્વસાક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. સાચું સુખ અહીંયા છે, જન્મ મરણનો ક્ષય થાય તે, અને એ સુખની ખબર નથી. જન્મ મરણ આદિ અનંત દુઃખનો આત્યંતિક ક્ષય થવાનો ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી. પરિભ્રમણ ખૂબ કર્યું, ઘણા ધર્મને સેવા, ઘણા ધર્મગુરુઓને સેવા, ઘણા દેવદેવીઓને પૂજા, ઘણી તીર્થયાત્રાઓ કરી, ઘણા વ્રત જપ તપ આદિ કર્યા, અને છતાં પણ ઠેર ના ઠેર. હા, કે સાચી વસ્તુની ખબર જ નહોતી, કે આનો સાચો ઉપાય શું છે એ જાણ્યો નહોતો. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઉચ્છા ઉત્પન્ન, જો આ હવે ઈચ્છા ઉત્પન્ન થાય એટલે સત જિજ્ઞાસુ પણ આવે. તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઉત્પન્ન થઈએ, સાચી ઈચ્છા ઉત્પન્ન થઈએ જીવ જો સત્પુરુષના સમાગમનો લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે. સત્પુરુષના સમાગમનો લાભ, સત્પુરુષની પ્રાપ્તિ માત્ર આ જીવને પૂરતું નથી. સત્પુરુષની પ્રાપ્તિ થઈ એથી કરીને આ જીવનું કલ્યાણ નથી. જોકે જીવે હંમેશા એ જ ઈચ્છું છે કે મને સત્પુરુષની પ્રાપ્તિ થાય, મારા પર હાથ મૂકી દે, મને કોઈ દોરો બાંધી દે, કોઈ પાણી છાંટી દે, કોઈ ભભૂકી નાખી દે, કોઈ મહામાં ધબો મારી દે અને મારું કલ્યાણ, હવે મને કોઈ વાંધો નથી. આ માત્ર ભ્રાંતિ છે, ભ્રમ છે. સત્પુરુષ એવી રીતે કોઈને મુક્ત કરાવતા નથી, માત્ર મુક્તિનો માર્ગ બતાવે છે. એ તો દૂર જ રહેવાના, હંમેશા આપણાથી હંમેશા દૂર રહેવાના, એ માત્ર માર્ગ બતાવવાના છે. જો આ રસ્તે ચાલ્યો જાય, ચાલવું તો પડે. આપણે ચાલવું નથી, આપણે તો એમ જ જોઈએ છે કે એ મારું કામ કરી દે, સત્પુરુષ મને મોક્ષમાં મોકલે, મારે કાંઈ કરવું નથી. આવું મોક્ષ સૌને જોઈએ છે, અને એવા મોક્ષની વ્યવસ્થા જગતમાં નથી, માટે સત્પુરુષ આપી શકતા નથી. સત્પુરુષના સમાગમનો લાભ પામે એટલે સમાગમથી જે બોધ પ્રાપ્ત થયો એ બોધનો લાભ લે. સત્પુરુષના સમાગમથી સત્પુરુષ દ્વારા થયેલા બોધનો લાભ લે પામે તો તે ઉપાયને જાણી શકે. એનો ઉપાય જન્મ મરણના ચક્રામાંથી મુક્ત કેમ થવું, તે ઉપાય તો સત્પુરુષના સમાગમનો લાભ લીધો કહેવાય. માત્ર સત્પુરુષને જાણ્યા, જોયા, દર્શન કર્યા, ખબર અંતર પૂછ્યા, કંઈ કામ નથી, પૂરતું નથી. બીજી રીતે સત્પુરુષને જાણવા માટેનો, મહાવીર કોણ હતા, કોના દીકરા, કયા રાજ્યના રાજા, પત્નીનું નામ શું, પુત્રનું નામ શું, જમાઈ કોણ, એને બેના વચ્ચેનો સંબંધ કેવો, મુખને લપ તારે શું કામ છે, તને એમાંથી કાંઈ ઉપકારી થવાનું નથી. તું એ જાણવાનું હોય તો એ જાણ કે મહાવીરે મારા કલ્યાણ માટેનો માર્ગ શું કીધો છે. પણ ત્યાં જીવનો લક્ષ્ય નથી જતો, અને આવી વાતો મારો કહે છે. રામાયણ આખી વાંચે, રામનું ચરિત્ર વાંચે, રામે આમ કર્યું, હનુમાને આમ કર્યું, સીતાએ આમ કર્યું અને મંથરાએ આમ કર્યું, આ બધું હજાર આમ કડકડાટ મોઢે જેવું કેવું બોલી જાય. પણ સુંદરકાંડની અંદરમાં જે તત્વ આપ્યું છે એની વાત પૂછો તો કે અમને ખબર નથી. આવી દશા છે, તત્વ નથી જાણવું. મહાભારત આખું જાણતા હોય, દુર્યોધનની વાતો કરે, પાંડવોની વાતો કરે, દ્રૌપદી કુંતીની વાતો કરે, ઘણું ઘણું કરે, અને એને પૂછો કે ભીષ્મ પર્વમાં આપ ભીષ્મ મહારાજાએ છેલ્લે શું બોધાયું છે તો કે એ ખબર નથી. કારણ કે ત્યાં તત્વ ભરેલું છે, તત્વ પ્રત્યે જીવની રુચિ નથી. જીવની રુચિ થાય તો કામ થાય ને, એવી જ આપણી જૈનોની દશા છે. આગમની અંદરમાં તત્વ શું કીધું છે તો કે તત્વની વાતની ખબર નથી, પણ અમને 24 તીર્થંકરના આખા જીવનનું ચરિત્ર તમે કહો તો હમણાં બોલી જાય ફટફટાટ. ભગવાન ઋષભદેવ આના પુત્ર હતા ને એની માતાનું નામ હતું ને પુત્રનું નામ આ હતું ને એમના આટલા પુત્રો હતા ને આ બધું હમણાં ફટફટાટ બોલી જાય. શું તારું કલ્યાણનું કારણ છે એ તો વિચાર. આ જીવ કોઈ દિવસ એ વિચારતો નથી, દ્રષ્ટિ ત્યાં પહોંચતી જ નથી. આ મુશ્કેલી છે આપણી. એટલે સત્પુરુષના સમાગમનો લાભ ક્યારે કહેવાય, એના બોધેલા જે શાસ્ત્રો છે અથવા એમનો જે ઉપદેશ વચનો છે એના પર જીવ વિચારણા કરે, ઊંડી સૂક્ષ્મ વિચારમાં જાય, ના સમજાય તો કોઈને પૂછે, અને એટલા માટે પૂછે કે એમાંથી કંઈક પોતે પામવું છે. એની સામાજીવની પરીક્ષા કરવા માટે અત્યારે તો જીવો પૂછે છે ને, એ સામાજીવની પરીક્ષા કરવા માટે. મને આટલી ખબર છે, એને કેટલી ખબર છે, મને પૂછું તો ખબર. આવા આશયથી જાય છે અને જ્ઞાનીઓને પણ ખોટા, સાધકોને પણ ખોટા, વિક્ષેપનું કારણ બને છે, આશાતનાનું કારણ બને છે. સમજતો નથી જીવ. આવી જગ્યાએ જઈને પણ શું કરવું, એટલે કેવો વિવેક કરવો એની પણ એને ખબર નથી. આ ઉપાય સમાગમનો સાચો લાભ લેવાનો છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે સંકેતને. કૃપાળદેવ અત્યારે કહ્યું, પેલા જિજ્ઞાસુની વ્યાખ્યા આપી, સાચો સત્જિજ્ઞાસુ. સત્જિજ્ઞાસુ શું? ઉપાય જાણવાની અને કરવાની સાચી ઈચ્છા, આ જિજ્ઞાસુ. તે જિજ્ઞાસુ જીવને થાય સતપુરુ તે સદગુરુ યોગ, તો અરે એનો બોધ પામે સદગુરુનો તો સંકેતની પ્રાપ્તિ કરાવે, અને સંકેતની પ્રાપ્તિ મોક્ષનું કારણ છે. સૌ કોઈ જાણીએ છીએ સંકેતની પ્રાપ્તિ મોક્ષનું કારણ છે, આપણને ખબર છે. પણ એ દિશામાં વિચારે જીવ તો કામ થાય ને, એને તો ત્યાં વિચારવું જ નથી. એને તો માત્ર બીજા બાહ્ય ઓલામાં જ પડેલો છે જે વિચારવું છે ત્યાં, એટલે રોકાઈ જાય છે. અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે. તો જ્ઞાનીનો બોધેલો ઉપાય માર્ગ, એને જો પોતે જીવ ઉપાસે તો, સાંભળાથી નથી કીધું, નહોતો એ લખ જ ના કરતું, એ સાંભળવાથી, યાદ રાખવાથી, 10 વખત 100 વખત એને લખવાથી, હં એવું નથી કીધું. અહીં શું કીધું છે? ઉપાસવાનું છે, એની આજ્ઞા અનુસાર વર્તવાનું છે, અને તો સર્વ દુઃખથી મુક્ત થાય. સર્વ દુઃખ, આમાં તો કોઈ સર્વ દુઃખ કહેતા હવે ક્યાં દુઃખની બાદ બાકી કરવી, બધા જ કહી દીધા. મોટામાં મોટું દુઃખ હોય તો આ પરિભ્રમણનું, એ સિવાય એના સિવાય કોઈ મોટું દુઃખ જગતમાં નથી. એ પરિભ્રમણના દુઃખનો પણ આમાંથી અંત આવે છે. તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તેવો સમાગમ, તે સમાગમની ઓળખાણ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ, પહેલામાં દુર્લભપણું અહીંયા વધ પરમ દુર્લભપણું કહ્યું. જીવને હવે શું થયું? સત્પુરુષનો સમાગમ તો થયો, પણ એના પછી જે કામ છે એના ઉપર લક્ષ્ય કરવાનું છે. તો કે તે સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સત્પુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય. સાચી ઈચ્છા. આપણી પાસે ઘણા ધાર્મિક ધર્મ કથાઓમાં દ્રષ્ટાંતો છે. મહાત્મા બુદ્ધને અંગુલીમલ મળે છે. અંગુલીમલને તો કોઈ ધર્મ શું છે એની ખબર જ નથી. અને જ્યારે ભગવાન બુદ્ધનો પહેલો સમાગમ સત્પુરુષનો, અને એની અંદરમાં જ્યારે એને પણ કહે છે કે હું તો લૂંટારો છું, આ બધાની આંગળીઓ કાપી નાખું છું, એની માળા મેં પહેરી શકતો, એને અંગુલીમાલ કહેવાતો. તો એનો જ્યારે પહેલી જ વખત સમાગમ થાય છે, અને એ સમાગમની અંદરમાં એને શું થયું? જ્યારે ભગવાનના બે વચન કંઈક સાંભળ્યા એટલે એની જિજ્ઞાસા વધી ગઈ. આ કંઈક નવી વાત કરે છે, આવું ક્યારેય સાંભળ્યું નથી. આ જે કહે છે ને અપૂર્વવાણી, અપૂર્વવાણી, આવું ક્યારેય સાંભળ્યું નથી, આ કંઈક નવી વાત કરે છે. આવું હોય બોધ આપવા માટે થઈને બુદ્ધે શું કીધેલું એને? કે સામે વૃક્ષમાંથી એક ડાળી તોડી આવ, તોડી આવ્યો, લો સાહેબ લો આ તોડી આવ્યો, શું કરવું છે હવે આનું? હવે પાછી જોડી દે. તો કે એ કંઈ બને? આ એને બોધ, આટલો જ બોધ એમ, બસ આવું જ છે. તું જ્યાં કરી રહ્યો છો એ ખોટું છે, તને જરા દાઢી તોડતા આવડી પણ જોડતા ના આવડી ને, તને એમ કહેશ ને કે મારાથી નહીં બને તો પછી તોડવાનું કામ શા માટે કરે છે? મેં આટલી આંગળીઓ તોડી અને મેં માળા બનાવી, શું તને ઉપકારી શું થયું? જયારે બોલતા એમ ત્યારે એનો પટ્ટ શિષ્ય બન્યો. કેમ બન્યો? પેલા સમાગમ થયો એટલે સમાગમથી પ્રતીતિ આવી. શું થયું? સત્પુરુષના સમાગમથી જ પહેલા વહેલા તો એને ઓળખાણ થયું સત્પુરુષનું. એવો સમાગમ, તે સમાગમની ઓળખાણ કે આ સત્પુરુષ છે, મારા કલ્યાણની વાત કરે છે, દર્શાવેલા માર્ગની પ્રતીતિ, જે માર્ગ માર્ગ કહે છે એ વિશ્વાસ કરવા જેવી છે, મારા કલ્યાણનું કારણ બને એવું છે, એવું જરા પણ વિચાર કરતા એને લક્ષ્યમાં આવે છે અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ આપે છે. હવે એમ જ કરવું છે. દેવર્ષિ મુનિએ માત્ર એક જ વચન કીધું, રામ નામ લે તો વાલ્યો ભીલ વાલ્મીકી બની ગયો, બસ પ્રતીતિ આવી ગઈ. સત્પુરુષનો સમાગમ થયો એને જ પણ એવી જ રીતે પહેલી જ વાર સમાગમ થયો, એમણે આપેલા માર્ગની અંદરમાં એને જરા પરીક્ષણ કરાવી, પરીક્ષા કરી લીધી, પસાર થયો, પછી ખબર પડી કે વાત તો સાચી છે, આ દેવર્ષિ કહે છે, વાત વિચારવા જઈ, પ્રતીતિ થઈ. અને પછી શું કર્યું? એને કીધું એ કર્યું, બસ બાકી બીજી આડીવળી વાત કઈ નથી કરી. એને કીધું એ કર્યું, પછી એનું કુટુંબ ક્યાં છે, એને ખાઈ પીએ છે કે નહીં, જીવે છે કે મરી ગયું, જોવા કોઈ વાલ્મીકી ગયા નથી, એ તો ત્યાં સમાધિ લગાવીને બેસી ગયા, રામ 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 રામ. આ બધા કલ્યાણના કારણો છે, પણ એવી પ્રતીતિ જીવને આવતી નથી ત્યાં સુધી જીવ રોકાયો છે. એટલે એ પ્રવૃત્તિ કરવાની છે, માર્ગની પ્રતીતિ અને તેમજ ચાલવાની પ્રવૃત્તિ, એ જીવને પરમ દુર્લભ છે. એટલા માટે આપણે કહીએ છીએ કે આવા તો વિરલા પુરુષો હોય, કૃપાળુજી કહ્યું ને, આવા તો કોઈ વિરલા હોય. બિલકુલ સાચું છે, આવા ક્યારેક જ તમને લાખોમાં ક્યાંક એક મળે, બાકી આવા ક્યાં મળે આવા પુરુષો. મનુષ્યપણું, જ્ઞાનીના વચનનું શ્રવણ પ્રાપ્ત થવું, તેની પ્રતીતિ થવી અને તેમણે કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ છે. પહેલામાં પણ દુર્લભ કીધું, અહીંયા પણ પરમ દુર્લભ કહે છે. શું છે? એક મનુષ્યપણું આપણે સૌ જાણીએ છીએ, 84 લાખ શિવની ચાર ગતિ, એમાં ફરતો ફરતો ક્યારેક મનુષ્ય ભાવ મળે તો એનું દુર્લભપણું માનવું જ પડે. 84 લાખ યોનિમાં ફેર્યા પછી એક વખત મનુષ્ય ભાવ મળતો હોય તો એ મનુષ્યપણું સહેલું તો નથી, દુર્લભ જ છે, સ્વીકારવું જ પડે. આમાં સ્વીકારવામાં કંઈ આપણે મુશ્કેલી નહીં આવે. મનુષ્યપણું બીજું, મનુષ્ય બીજું દુર્લભપણું, જ્ઞાનીના વચનોનું શ્રવણ પ્રાપ્ત થયું. મનુષ્યપણું તો ઘણી વાર મળ્યું, પણ જ્ઞાનીના વચનો તો ક્યારેક જ મળ્યા જીવને. શ્રવણ થવું માત્ર, હજી તો શ્રવણ જો, આ શ્રવણની ભૂમિકા છે, આચરવાની દૂર નહીં છે, એટલું પણ એ પણ વિશેષ દુર્લભ કહ્યું. પછી એની પ્રતીતિ થવી, જે શ્રવણ થયું આ મારા હિતનું કારણ કહે છે, કલ્યાણનું કારણ કહે છે, આ જ માર્ગ સાચો છે, આ જ પુરુષ સાચા છે, એવી પ્રતીતિ થવી એનાથી દુર્લભ. કારણ કે સાંભળીએ ઘણું અને પાછા મૂકી આવીએ ત્યાં ત્યાં, પ્રતીતિ ન થાય, એ વિશેષ દુર્લભ. તેમનો કહેલા માર્ગમાં પ્રવૃત્તિ થવી પરમ દુર્લભ. પછી એમને કીધેલો એમની આજ્ઞાએ ચાલુ હોય, આણા એ ધમ્મો, એ થવું મુશ્કેલ, કે એ પરમ દુર્લભ. અને પછી અને કોણ કહે છે અહીંયા આવે, અત્યાર સુધી પોતે વાત કરી, હવે શું કહે છે? એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. હવે વર્ધમાન સ્વામીની વાત કરી કે જીવને કદાચ આશંકા રહેતી હોય કે આ તો રાયચંદભાઈનું કીધેલું છે, હવે આની આ આની આના ઉપર વિશ્વાસ કેટલો? તો કે લો અમે તમને કહીએ કે અમે નહીં. વર્ધમાન સ્વામીએ પણ આમ કહ્યું કે હવે વિશ્વાસ બેસે છે, જો વિશ્વાસ બેસતો હોય તો સર્વ કરો આજથી જ, કે એમની આજ્ઞાએ ચાલવું છે, એમની આજ્ઞાએ વર્તવું છે. આ વિશ્વાસ આપવા માટે થઈને વચ્ચે હવાલો નાખ્યો વર્ધમાન સ્વામીનો, એમ શ્રી વર્ધમાન સ્વામીએ ઉત્તરાધ્યયનના ત્રીજા અધ્યયનમાં ઉપદેશ્યું છે. પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મોક્ષોને મોક્ષબંધી ઘણા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાય સિદ્ધ થાય છે, પણ તે સમાગમનો યોગ પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત વર્તે છે. જો આ મુમુક્ષુની વ્યાખ્યા, મુમુક્ષુ જીવ કેવો હોય, મુમુક્ષુ જીવ કેવો હોય એની પ્રવૃત્તિ ઉપરથી ઓળખાય, એની પ્રવૃત્તિ આવી હોય. શું કીધી? પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમ અને તે આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળે પ્રાયે સિદ્ધ થાય છે. મોક્ષના સાધન, મોક્ષબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે, કારણ સત્પુરુષ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે એટલે એટલું કામ એનું સરળ થઈ ગયું. એને કહે છે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે અને પાછું આજ્ઞા લઈને કરવાનું છે. પછી એ કર્યા પછી પણ પાછું એમનો શું શું અનુભવ થયો એ પણ ગુરુની પાસે જઈ અને પોતે રજૂ કરે છે. એમાં કંઈ શંકા થઈ હોય, પ્રશ્ન હોય તો પાછો પૂછે છે. માટે આ ઉપકારી થયા. એટલે સાધનો બધા સુલભ છે. સત્પુરુષનો યોગ, પ્રત્યક્ષ યોગ, એનો મહિમા છે. તો આ મહિમા છે, પણ એ મહિમા માત્ર જાણવાથી કામ થતું નથી. એને પોતાને મહિમા વેદાવો જોઈએ કે આ સત્પુરુષ છે તો મને આ પ્રકારે ઉપકારી થાય છે. હું જ્યાં જ્યાં રોકાઈ જાઉં છું ત્યાં પાછું મને એનું સમાધાન આપે છે. ત્યાં જ્યાં જ્યાં મને કંઈ આશંકા હોય તો ત્યાં પાછું મને એટલી દ્રઢતા કરાવે છે તો મારી આશંકા નિર્મૂળ થઈ જાય છે. આ બધા યોગમાંથી જે પસાર થાય છે તો સત્પુરુષનો પ્રત્યક્ષ આ પ્રકારે ઉપકારી છે. આજે સત્પુરુષનો યોગ નથી, આપણી પાસે શાસ્ત્ર છે. હવે શાસ્ત્રની અંદરમાં ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈક એવો શબ્દ આવી ગયો આપણને સમજાતો નથી તો આપણે ત્યાં રોકાઈ જઈએ છીએ, અને જો સત્પુરુષ હાજર હોય તો તરત એને પૂછીને સમાધાન મળી જાય છે. તો શું છે, સત્પુરુષનો યોગ એ પ્રકારે ઉપકારી થાય છે કે જે સત્પુરુષનો સમાગમ આશ્રયમાં વિચરતા મુમુક્ષુઓને મોક્ષ સંબંધી બધા સાધનો અલ્પ પ્રયાસે અને અલ્પકાળ થોડા કાળમાં પ્રાપ્ત થાય છે. થોડા કાળમાં આ પ્રાપ્ત થાય છે સિદ્ધ, અને આગળ સિદ્ધ થાય છે એનું પરિણામ આપે છે. જે સાધનનો ઉપયોગ કર્યો એનો એને પરિણામ પણ મળે છે, અર્થાત મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. સત્પુરુષનો પ્રત્યક્ષ યોગ જીવને મોક્ષનું કારણ બને છે એ મહિમા એનો બતાવ્યો. પણ તે સમાગમનો યોગ પામવો દુર્લભ છે. પામ્યા પછીનું સરળ છે, પામવા સુધી પહોંચવાનું મુશ્કેલ છે. આપણે પણ શું માર્ગની અંદરમાં આપણે જાણીએ છીએ 14 ગુણસ્થાનક. 14 ગુણસ્થાનકની અંદરમાં ચોથા ગુણસ્થાનક સમ્યક દ્રષ્ટિ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એની પ્રાપ્તિ. પણ ચોથાએ પહોંચવું જરૂર છે, ખ્યાલ આવે છે. અનેક વખત જીવ ચોથા સુધી જઈને પાછો વેળ્યો છે. વ્યાખ્યાન સારે જોઈ લેજો. અનેક અનંતકાળની અંદરમાં આ જીવ ત્યાં સુધી પહોંચ્યો અને પાછો વેળ્યો. કાં પાછો કેમ વેળ્યો? કારણ એ ત્યાં સુધી પહોંચવું જ મુશ્કેલ છે, કઠણમાં કઠણ એ છે. પછીનો માર્ગ સરળ છે, પછી એટલો માર્ગ કઠણ નથી. કારણ કે એને એક વખત દ્રષ્ટિ થઈ ગઈ કે મારું હિત ક્યાં છે, મારું કલ્યાણ શું છે, મોક્ષનો માર્ગ શું છે, મારું સ્વરૂપ શું છે, અત્યાર સુધી કર્યું એમાં મેં ક્યાં ક્યાં ભૂલ કરી, એ ભૂલનું સ્વરૂપ શું, એનું પરિણામ શું, અને જો આ સત્સુખની અંદરમાં જે જે મહાપુરુષો ગયા એમને શું પ્રાપ્તિ થઈ, આનું મૂલ્ય એનું ત્યાં એ બરાબર વિચારણા કરે છે. એ વિચારણા કરે છે એટલે આખો માર્ગ સરળ થઈ જાય છે. પહેલા તો ત્યાં સુધી પહોંચ્યો નથી, ત્યાં સુધી તે અવઢવમાં છે. એને મિથ્યાત્વ શું અને સંકેતની ખબર જ નથી, એટલે મિથ્યાત્વને સાથે લઈને ફરે છે, એટલે એમાંથી મુક્ત થતો નથી, સંકેતની પ્રાપ્તિ થતી જ નહીં. એમ અહીંયા પણ એ પ્રકારે કેવું છે કે જ્યાં સુધી સત્પુરુષનો સમાગમ અને એનો બોધ વચન નથી મળ્યા ત્યાં સુધી આ જીવને મુશ્કેલી છે. એક વખત એ પ્રાપ્ત થઈ જાય પછી એનું કામ સરળ થઈ જાય છે. તેને તે સમાગમનો યોગ પામવાનો પામવો બહુ દુર્લભ છે. તે જ સમાગમના યોગમાં મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્વ છે. માટે આ શું કરે, એ સમાગમના યોગ માટે મહેનત કરે. મને આવા કોઈ સત્પુરુષ મળી જાય, મને આવા સત્પુરુષ મળી જાય, એનો યોગ થાય, એનાથી મને પ્રાપ્તિ થાય. મુમુક્ષુ જીવનું નિરંતર ચિત્ત ત્યાં વર્તે છે એના યોગમાં. સત્પુરુષનો યોગ પામવો તે સર્વકાળમાં જીવને દુર્લભ છે. હવે આપણને એમ કહીએ ઘણી વખત એમ થાય કે આ તો ચોથો કાળ છે, પંચમ કાળ છે, ચોથો વારો છે, કળિયુગ છે, આમ જે કંઈ આપણે કેવું હોય કહીએ તો અહીંયા એની વાત કરે છે. સર્વકાળમાં દુર્લભ છે ભાઈ, તું એમ કહેશ કે અમને આ કાળમાં દુર્લભ છે? ના, સર્વકાળમાં સત્પુરુષનો યોગ પામવો સર્વકાળમાં જીવને દુર્લભ છે. તેમાં પણ આવા દુષ્મ કાળમાં તો ક્વચિત જ તે યોગ બને છે. આ વિશેષ દુર્લભ છે, ક્વચિત જ યોગ બને છે. પણ બીજા કાળમાં કાંઈ સહેલાઈથી પ્રાપ્ત નહોતો થતો, ત્યાં પણ દુર્લભ તો પણ તો હતું જ, એનું વિરલા જ સત્પુરુષ વિચરે છે. કારણ કે સત્પુરુષનો યોગ, અત્યારે સત્પુરુષનો યોગ આપણને નથી મળતો. એનું કારણ, અત્યારે સત્પુરુષ આ ધરતી ઉપર આ કાળની અંદરમાં એનું વિચરણ બહુ જવલ્લે જોવામાં આવે છે. એવું આ કાળ છે કે સત્પુરુષને આવા કાળની અંદરમાં હોવા પણ એ કઠિન છે, હોય જ નહીં મોટે ભાગે. તો કે જે સર્વકાળમાં જીવને દૂર, તેમાં આવા દુષ્મ કાળમાં તો ક્વચિત યોગ બને છે. વિરલા જ સત્પુરુષ વિચરે છે, ભાગ્યે જ તે સમાગમનો લાભ અપૂર્વ છે, અને જો મળ્યો હોય તો આપણા આ લાભ અપૂર્વ લાભ મળ્યો છે એમ દ્રષ્ટિ કરાવે છે કે તે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે આવું માનવું. આપણો કઈ વિચાર બીજી રીતે પ્રવર્તતો હોય તો અહીંયા શિક્ષા આપે છે. એમ માનવું કે સત્પુરુષનો યોગ પામવો દુર્લભ છે અને જો મળ્યા છે તે મહાભાગ્યનું કારણ છે તો હવે એનો બરાબર બોધ પામી અને એના માર્ગે ખેલ બોધેલા માર્ગે ચાલવું છે આવું નિર્ધાર કરવો. એટલે સમાગમનો લાભ અપૂર્વ છે એમ જાણીને જીવે મોક્ષ માર્ગની પ્રતીતિ કરી તે માર્ગનું નિરંતર આરાધન કરવું. આરાધન માત્ર વાંચન શ્રવણ નહીં, માટે સમજી લઈએ, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. તે સમાગમનો યોગ ન હોય, હવે આપણે આમાં તો ઘણા પ્રશ્નો આવે પણ અહીંયા તો કૃપાલદેવને ખબર છે આવા આવા પ્રશ્નો મોમુક્ષો લઈને આવશે એટલે બધાના સમાધાન અગાઉથી આપી દેશે. એટલે અહીંયા પાછું એ વાતને અહીંયા છોડી ન દીધી, આગળ લઈ ગયા. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સત્શાસ્ત્રનો વિશેષ પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. આપણે કહીએ કે ભાઈ એ સમાગમ સત્પુરુષનો નથી, હવે અમારે શું કરવું, જેથી સત્પુરુષનો સમાગમ થશે તેથી અમે અમારું કાર્ય કરશું, શરૂ કરશું. માટે અત્યારે તમારે ખાઈ પીને મજા કરી, અમારે કંઈ કરવાનું નથી. તો કે જો પા આવી ભૂલમાં પડતો નહીં. માટે અહીં કહે છે કે એ સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી, એટલે તારી ભૂમિકા તૈયાર કર. આ શું કામે કીધું આરંભ પરિગ્રહની બાબતમાં? તો કે તારી ભૂમિકા પહેલાં તૈયાર કર, નહીં તો સત્પુરુષનો યોગ થશે તો પણ ન તો તને સત્પુરુષનું ઓળખાણ થશે, ન તો તને સત્પુરુષના વચનમાં પ્રતીતિ આવશે અને ન તો તું એની માટે આરાધન કરવા માટેની તારી કોઈ પાત્રતા હોય. માટે તું પાત્રતા તો પહેલાં ભેગી કર, તો તને કોઈક દિવસ સત્પુરુષનો યોગ મળશે, તારું કોઈ ભાગ્ય હશે તો તારું કામ સરળ થઈ જશે. માટે કહે છે તે સત્સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી, ઓછી કરવી, મંદ કરવી, સત્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. સત્શાસ્ત્ર સત્પુરુષના બોધેલા શાસ્ત્રો, એનો વિશેષ કરી એનો પરિચય કરવો એ કર્તવ્ય છે. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે છે તે જીવ મોડી પાડી શકે છે. આપણે કંઈ ગમણાથી એ થતું નથી. આપણો બધાનો સવાલ મોટે ભાગે જુઓ તો અહીંયા રોકાઈ જાય. અમારે ધર્મ કરવો છે પણ થતો નથી. છોકરો નાનો છે, દીકરીને પરણાવવી છે, વેપારનો પથારો મોટો છે, ઘણા ઘણા પ્રકારે આપણે કહીએ, શરીર બરાબર કામ કરતું નથી. સુભાગભાઈને ભગવાન ઈડર લઈ ગયા ત્યારે સુભાગભાઈની દશા કેવી હતી? કેટલા દિવસથી તાવ હતો, શરીર ક્ષીણ, આંખે દેખાતું નહોતું. પોતે જ લખ્યું પત્રમાં, અમને આંખે દેખાતું નથી, ઝાંખપ આવી ગઈ છે, વંચાતું નથી, આવું કેટકેટલું લખ્યું. એવી અવસ્થામાં સુભાગભાઈને કૃપાળદેવ કહે છે કે ઈડર જવું છે, તૈયાર થઈ રહેજો. તો કે તમે કયો ત્યારે? અમે તૈયાર જ છીએ. એને કોઈ બાનાબાજી ના આવી કે આવડું મોટું કુટુંબ છે, છોકરાઓ બાકી છે, હવે તો અમને મરણ સામે દેખાય છે, ઘણું કામ બાકી છે, વિલ બનાવવું બાકી છે, કાંઈ આવ્યું, વાડું આવ્યું, કાંઈ આવ્યું. સીધા સત્પુરુષની પાછળ નીકળી પડ્યા. આ વાત કરવી છે. વ્યવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોડી પાડવા જે જીવ ઈચ્છે તે કરી શકે, કરી શકે. પણ જેને બાનું કાઢવું છે બાનું કાઢે, બાકી નહીં તો એ જીવ મોડી પાડી શકે. અને મોડી પાડીને શું કરે? અને સત્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે. કારણ કે પહેલામાંથી અવકાશ મળે બે તો સત્શાસ્ત્ર પ્રત્યેની પ્રીતિ એમાં એનો સમય આપી શકે અને સત્શાસ્ત્ર પ્રત્યે એના વાંચન માટે, એમાંથી વિચાર માટે એને અવકાશ પ્રાપ્ત થાય. માટે કહે છે કે જે જીવ ઈચ્છે તે જીવ એવી વૃત્તિને મોડી પાડે અને પછી સ્વશાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે. આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓછરા છે તે જીવોને સત્પુરુષોનો સમાગમ અને શાસ્ત્રાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આ યોગ્યતા આવી ગઈ હોય એને. પહેલા તો કે સત્પુરુષ કાંઈ નથી તો અમારે કંઈ કરવા પણ નથી, તો હવે એનું તો કંઈ કામ કરવા પણ એને તો કંઈ યોગ્યતાનો છે નહીં. અને જ્યારે સત્પુરુષ આવે ત્યારે કે ઉભા રહ્યો, હું પહેલાં હવે મારી યોગ્યતા તૈયાર કરીને પછી તમે આવજો, તો સત્પુરુષ એવા નવરા નથી. તો પહેલાં આપણી યોગ્યતા જોશે, પાત્રતા હશે. અને ખરેખર તો આપણે વેદાંત માર્ગની અંદરમાં તો આ વાતને વિશેષ દ્રઢ કરીને કીધી છે કે સત્પુરુષ તને શોધતા આવશે, તારી યોગ્યતા હશે તો. તારે સત્પુરુષને શોધવા જવાની જરૂર નથી, ભગવાન ભક્તને શોધતો આવે છે, ભક્ત એ ભગવાનને શોધવા જવાની કોઈ આવશ્યકતા નથી. વેદાંત માર્ગમાં આ માટેની વિશેષ વાત કરે છે, દ્રઢતા કરાવે. તું તારી યોગ્યતા તૈયાર કર, તારી પાત્રતા કર, ભગવાનને તો માત્ર તું એક સ્મરણ કરી તારી સામે હાજર થશે એમ કીધું છે ત્યાં. તો અહીંયા એ વાતને બીજા સ્વરૂપે મૂકીશું. તો તારી યોગ્યતા માટે શું કીધું, આરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે ત્યાં રસરૂચિ ચાલી ગઈ, અથવા કરવા જેવું નથી એવું જેને લાગે છે એ ખેદની વાત છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જેવું ઐશ્વર્યા એટલે વૃત્તિઓને ઓછી કરી તે જીવોને સત્પુરુષનો સમાગમ અને શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરી હિતકારી થાય છે. જો સત્પુરુષનો સમાગમ તો થાય, પણ કલ્યાણનું કારણ તો ક્યારે બને, જીવની પાત્રતા હોય તો. યોગ્યતા વિનાનું કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ એ જીવને ઉપકારી નથી થતી. યોગ્યતા વિનાની પ્રાપ્તિ જીવને ઉપકારી થતી નથી. આપણા વ્યવહારમાં પણ આમ જ છે. ઘણા આપણા વ્યવહારમાં આપણે રોજ બરોજ આનો અનુભવ થાય છે. જે કાર્ય આપણે કરવા નીકળ્યા છીએ એ કાર્ય આપણને કોઈક બતાવે કે તમે આમ કરો આમ કરો, ત્યારે આપણને તરત જ લક્ષ આવે કે ભાઈએ કહ્યું વાત તો સાચી પણ મારાથી તો થતું ને શું થયું, યોગ્યતા નહોતી, એમનો બોધ સાચો હતો, લક્ષમાં આવ્યું, પણ એ પ્રમાણે મારાથી થતું નથી કારણ કે યોગ્યતા નથી. માટે અહીંયા એ કહે છે કે સત્પુરુષ જ્યારે મળશે ત્યારે યોગ્યતા હશે તો તેને આ બધું ઉપકારી થશે, નહીં તો ત્યાં તું રોકાવાનો છો, કામ નહીં થાય. વિશેષ તો શું કે સમાગ સત્પુરુષોનો સમાગમ અને શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું અથવા સ્વશાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહમાં જીવ નવરો જ નથી થતો. આપણે કૃપાળદેવે પેલો આપ્યો છે અનુપચંદ મલુપચંદ ઉપરના પત્રની અંદરમાં, બનતા સુધી 702 કે નહીં, હા 702માં, તો એને ત્યાં એ જ વાત કરી છે કે સત્પુરુષ ઘરમાં એને ત્યાં આવેલા છે, એને ત્યાં ઉતર્યા છે, રોકાણા છે, 8-10 દિવસ ત્યાં મુકામ થયો છે, 8-15 દિવસ કેટલાક શાસ્ત્રો એમની પાસે હતા, એ અવગાહન કરવા માટે થઈને કૃપાળુદેવ ત્યાં એમને ત્યાં રોકાયેલા. કારણ કે પેલા માણસે શરત કરેલી અનુપચંદભાઈએ કૃપાળુદેવને કે તમને હું કંઈ શાસ્ત્ર લઈ જવા ન દઉં, મારે ઘેરે તમે રોકાવ, તમારી બધી સગવડ કરી મારે ત્યાં બેસીને તમે શાસ્ત્ર વાંચો. પણ શાસ્ત્રો પછી કોકને પુસ્તકો આપીએ છીએ પાછા આવતા નથી, તો આવી વાત હતી. એમનો જે જીવનચરિત આખી ચર્યા જોઈ તો કૃપાળુદેવ શું કહ્યું, આ ધર્મને નામે કેટલી બધી, પોતે સંઘના પ્રમુખ હતા એટલે આ કામ કરે ઓલું કામ કરે, આજે આટલી વરઘોડા કાઢવા છે ને, અહીંયા આટલી આજે આપેલું ઉપધાન છે ને, આટલા આજુ આ છે ને, કેટલાય બધી પ્રવૃત્તિને માં ધમધમાટ આખો દિવસ નવરા ન થાય, સવારથી રાત સુધી એની પ્રવૃત્તિ ચાલતી હોય, સંઘ સાધુ સંતોને વયાવત ચાલતી હોય, કેટલી પૂજાઓ ચાલતી હોય, કેટલું બધું ચાલતું હોય, આત્મવિચાર ન થાય. એમને કરુણા આવી, હો તમે આટલું બધું કરો છો, એક આત્મવિચાર માટે થોડો અવકાશ નથી લેતા. તો ધર્મના પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ જો આત્મવિચાર ચૂકી જવાય છે તો પણ એ જીવને અહિતનું કારણ બને છે. તો સંસારની વિચાર કરતો હોય અને આ પ્રવૃત્તિ ચૂકી જતો હોય તો એને કેટલું મોટું અહિત થતું હશે, વિચાર. આ જ્ઞાની પુરુષની કરુણા સમજવા જેવી છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તી હોય તે જીવમાં સત્પુરુષના વચનનું અથવા શાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે, ન થાય. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે, કેમ કે જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ તેથી જુદો છે. તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે તે તેમ કરી શક્યા છે, માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે. હવે આ કન્ક્લુઝન ઉપર આખા પત્રના છેલ્લા છેવાડા ઉપર આવ્યા કે જીવને આરંભ અને પરિગ્રહમાંથી મુક્ત થવું હોય તો એનો ઉપાય બતાવ્યો, કેમ કરીને થવાય. આપણને કઠણ લાગે છે, પ્રભુએ કહે છે કઠણ છે, અમે નાના જ પાડતા, છતાં ઉપાય છે. શું કીધું, આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોડી પાડવાનું અને શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે, શરૂઆતમાં કઠણ લાગે. 5 વર્ષના બાળકને અથવા તો અત્યારે હવે કઈ આપણા યુગમાં તો અત્યારે એમ કહે 1.5 વર્ષના જ બાળકને સૌથી પહેલા આવેલા, હવે તો શું 1.5 વર્ષે આપણે સ્કૂલે મોકલીએ છીએ ને, પહેલાં 5 મોકલતા, હવે 1.5 વર્ષે મોકલે છે. તો એને પહેલા વખત તો રડતો જાય, કોઈ દિવસ હસતો ન જાય, પહેલે દિવસે બાળકને સ્કૂલે મૂકવો જાય તો રડતો જ હોય, એને કઠણ જ લાગે, માથી છૂટું પડવું કઠણ જ લાગે. તો પહેલા બે ત્રણ દિવસ તો બહુ કઠણ હોય, એ રોવામાં જ ગયા હોય એના દિવસો, બે ત્રણ દિવસનો પરેજ આવવો જ હોય તો કઠણ છે. એવી જ રીતે જેમ એ બાળકને છે એવી દશા આપણી છે કે શરૂઆતમાં જેનો પરિચય નથી એ નવા પરિચય નિર્માણ જાય તો કઠણ લાગે, સ્વાભાવિક છે. તો કે આરંભ પરિગ્રહથી વ્રત પરથી વૃત્તિ મોડી પાડવાનું અને સ્વાસ્થ્યના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે. કારણ બતાવ્યું કેમ, જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ એથી જુદો છે, એને ત્યાં રુચિ થાય એવું નથી, એનાથી કંઈક ભિન્ન છે, એને એનાથી દૂર જ રહેવું છે. એની પ્રકૃતિ સત્પુરુષ અને એના સમાગમથી દૂર રહેવાની છે અને આરંભ પરિગ્રહની અંદરમાં રસ રુચિથી મજા કરવાની એવી રુચિ છે એની. માટે કહે છે એવા જીવનો અનાદિ પ્રકૃતિ ભાવ જુદો છે, તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો, જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો તેમ કરી શકા. એટલે હવે પાછું ધર્મકથા ઉપર જવું પડે તો ધર્મકથામાં આવા દ્રષ્ટાંતો મળશે. દસ્યુકુમારે બાળપણમાં તો એની બાળપણની અંદરમાં દીક્ષા લીધી, અને દીક્ષા લીધી કેટલું એ તો અદ્ભુત ચરિત્ર છે, એવા ચરિત્ર તો ક્યાંય જોવા ન મળે. દીક્ષા પણ લે, મુનિ અવસ્થા થાય અને મોક્ષ પણ તરત જ થાય, કેવળ જ્ઞાન પણ તરત જ થાય, બધું ત્વરાય થઈ ગયું, ક્યાંય વાર જ ન લાગી. હા, શું થયું, એને કઠણ નહીં પડ્યું હોય, બધું સહેલાઈથી જ હશે. સમજવાનું છે કે આ શરૂઆતમાં કઠણ લાગે પણ એનો નિશ્ચય હતો, મારે આ દ્રઢતા હતી તો એ બધી વસ્તુમાંથી પસાર થઈ ગયા. હા, નો એમાં ચોક્કસ એક વાત છે કે પૂર્વનું આરાધન એની મદદમાં હતું, એ અલગ વાત છે અને હોય, પણ આપણને ક્યાં ખબર છે, આપણે પૂર્વનું આરાધન આપણે કરીને આવ્યા હશું, આપણે પણ પૂર્વનું કંઈક આરાધન કરીને આવ્યા હશું તો આપણને અહીંયા રુચિ થાય છે આવવાની, આ પુરુષ પ્રત્યે વિશ્વાસ બેઠો પ્રતિ બેઠી કંઈક એમાં આપણને આગળ વધવા માટે થઈને કંઈક મનમાં ભાવ થયા છે. તો આ ક્યારે થયું છે, આપણે પણ પૂર્વનું આરાધન કંઈક છે, એના જેટલું બળવાન નહીં હોય, સીથી મંદ હશે પણ છે તો ખરું. નહીં તો આપણાથી બીજી ભૂમિકામાં જુઓ તો જેને આ બાજુ મંદિર બાજુ જોવાની દ્રષ્ટિ કરવાની પણ ફુરસદ નથી, એવા પણ જીવો જીવે છે. એના પરથી લક્ષ્ય કરવા જેવો છે. એક કે છે કે તો પણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો, નિશ્ચય કર્યા છે કરી શકાય, એક વખત નિર્ધાર થયો આ જ મારા કલ્યાણનું કારણ છે, મારે આ કરવું છે અને કોઈ પણ પ્રકારે આ કરીને રહેવું છે, નિર્ધાર થાય તો પછી શું કરે, બધી જગ્યાએથી એનો ઉપયોગ ખેંચાઈ જાય. આ નિર્ધાર એટલા માટે બતાવે છે એ અન્યત્ર જે પ્રવૃત્તિ ચાલી છે ત્યાંથી ઉપયોગ ખેંચાઈ જાય, ખેંચાય અને જે કરવું છે એની અંદરમાં ત્યાં એ ઉપયોગને પ્રવર્તાવે, ફોરવે, અને આમ થવાથી એ કામ પછી જે પહેલાં કઠણ લાગતું શરૂઆતમાં એ હવે એને સરળ લાગશે, હવે ધીમે 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 એની વૃત્તિઓ એ તરફ વળતી જાય છે. આપણે કોઈ પણ કામ હોય તો શરૂઆતમાં કઠણ પડે અને પછી ટેવાઈ જાય. માને માં છે એ દીકરીને પહેલી વખત, આ બધા બહેનોને ખબર હોય, પહેલી વખત પોતાની દીકરીને એ રોટલી બનાવતા શીખવતા હોય ત્યારે એને ખબર હોય કે દીકરીને રોટલી બનાવવાનું કેટલું કઠણ પડે છે. અને ઘણી વખત તો માં છે ને દીકરીને હાથ ઉપર વેલણ મારે, શીખવવા માટે વેલણ પણ મારે, મારે શું કામ, એના હિતમાં માટે, એના પ્રત્યે દ્વેષ નથી, મારે શું કામ, એને એનું હિત છે એની માટે. તો એક શરૂઆતની કઠણ પણ હોય અને પછી તો એને સેજે થઈ ગયું, રોટલી, અરે રોટલીનો છપ્પો મારી દે કલાકમાં, તો કેમ એક રોટલી બનાવતા કઠણ પડતું હતું, એ રોટલીનો છપ્પો મારતા તો કે કાંઈ નહીં, સહજ થઈ ગયું. બધા જ કાર્યો આવા છે, અહીંયા પણ એવું છે, શરૂઆતમાં હોય પણ પછી એ બધું પ્રકૃત થઈ જાય છે. તે તેમ કરી શકા માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે, ઉત્સાહ વધારવાનો છે, મારે આ કાર્ય કરવું છે તો એક કામ સહેલું થઈ જાય, પ્રવૃત્તિ એક ઉત્સાહ રાખીને એ પ્રવૃત્તિ કર્તવ્યરૂપ છે. અને હવે આપણને બધાને સાથે લીધા છે અત્યાર સુધી તો વાતો કરી ઘણી, હવે કે છે બધાને સાથે રાખીને કેવું છે, સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને એની રીતે નિયમ કરવો ઘટે છે. સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ કરવો ઘટે છે, આ એમનો બોધ છે. હવે સ્વીકારવો ન સ્વીકારવો એ આપણા ઉપર છોડી દીધું છો, એમણે તો બોધ આપી દીધો, હવે કેટલો આપણે સ્વીકારો, કેટલો કઈ રીતે સ્વીકારો, કેટલી દ્રઢતા કરવી એ હવે આપણા ઉપર છે. સર્વ મુમુક્ષુએ આ વાતનો નિશ્ચય અને નિત્ય નિયમ ઘડવો, નિત્ય પ્રત્યે નિયમ ઘડવો, નિયમ કરવો ઘટે છે. પ્રમાદ અને અનિયમિતપણું ટાળવું ઘટે છે, એક તો પ્રમાદ અને બીજો અનિયમિત, આ બંને વસ્તુ જીવને રોકનારી છે. રોગની અંદર પોતા જીવની અંદરમાં સામર્થ્ય પણ હોય અને સામર્થ્ય હોવા છતાં પણ આ જીવ રોકાતો હોય તો આ બીજા કારણો એક પ્રમાદથી પછી કરી લેશું. આ તો મને ખબર છે, આજે નહીં થાય તો કાલે કરી લેશું. આ પ્રમાદ છે જીવનો. હજી ક્યાં ઉંમર થઈ છે, હજી ઉંમર ક્યાં થઈ છે? આ બધા પ્રમાદના એ પ્રમાદ અને અનિયમિતપણું એ ટાળવું ઘટે. આજે નહીં જાય તો ચાલશે, હવે કાલે બે દિવસનું ભેગું કરી લેશું. અનિયમિતપણમાં શું થાય, આવું કે આજે ગયા તો આજે એક પત્ર નથી લેવાનો, કાંઈ વાંધો નહીં, કાલે જશું ને ત્યારે બે પત્ર સમજી લેશું, નહીં ખબર હોય તો ભાઈને પૂછી લેશું અને અમારું કામ થઈ જશે. આ બધું અનિયમિતપણું પોતે જ એને પ્રોત્સાહન આપે અંદરથી ચાલશે અઢીલાપણું, એને કારણે થઈને પણ આ જીવને રોકાવું થાય છે. એમ કરીને આખો આ પત્રની અંદરમાં, આખો માર્ગની અંદરમાં આ જીવને માર્ગ પામવો કેટલો મુશ્કેલ છે, કેવી રીતે સરળ થઈ શકે છે, સરળ થવા માટે જીવે પોતાની કેવી યોગ્યતા ભૂમિકા તૈયાર કરવાની છે, પછી સત્પુરુષનું ઓળખાણ, એની ઉપરની ઓળખાણ થયા પછી એના બોધ પ્રત્યેની પ્રતીતિ પછી એનું આરાધન માટેનો પુરુષાર્થ, આ બધી વસ્તુ આખી આ પત્રની અંદરમાં આપી દીધી છે. કંઈ બાકી રાખ્યું નથી, માત્ર બાકી હોય તો એના બોધને અનુસરવું, આટલું જ આપણા માટે બાકી રહે છે.
સુખ ધામ આનંદ સો સંત જય દિન રાત રહે તદ જ્ઞાનમય પર શાંતિ આનંદ સુધામય.